તારીખ 6/2/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 606.
હું રાગ કા દ્રષ્ટાંત લીધા થા, અબ દ્વેષ કા લેતે હૈ. જીવને કિતના તીવ્ર દ્વેષ ક્યા હૈ ભૂતકાળમાં. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં ગો, કિતના દ્વેષ. મુજે શકલ નહીં દેખના હૈ, ક્યા કોઈ સંબંધ તો નહીં રખના હૈ, લેકિન સામને મિલ જાય રાસ્તે પે તો ઉસકી શકલ ભી નહીં દેખના હૈ મુજે. અચ્છા, તીવ્ર દ્વેષ હો જાય. જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું અને એકતા હું સ્વીકાર નહીં કરૂંગા, તેને ઘર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે, શા માટે જન્મમાં હું તીવ્ર દ્વેષ કે ફલ મેં ઉસકે ઘર મેં ઉસકા પુત્ર હુઆ, પિતા उसको स्वीकार नहीं करने का था तो पिता रूप में स्वीकार कर लिया, प्रणाम करने लग गया. फिर बड़ा होकर झगड़ा करेगा, लेकिन पहले तो इतना द्वेष कर लिया है और पिता पिता के तुल्य उसको व्यवहार करने लगा. स्त्री पड़े पति बनाया उसको दुश्मन को, और कट्टर दुश्मन को पति बनाया और उसे नौकर हो गया, चाकर हो गया, उसके दासी हो गया, या उसका कुत्ता हो गया, उसका पैरट बन गया. उसके ही घर में अर्थात एवा द्वेष थी एवा रूपे जन्मों पड़ो. तीव्र दोष ना परिणाम ने कारण માન સેવવામાં આવે છે. માન પણ દ્વેષની પ્રકૃતિ છે. તીવ્ર દ્વેષની સાથે માન સેવી લીધું હોય, તેનું ખૂબ અપમાન કરવું, એની બદનામી કરવી, ફલાણું કરવું, આમ કરવું, તેમ કરવું, એના કરતાં મોટા દેખાવું, ફલાણું થવું, એસે દ્વેષ કે સાથે માન કા સેવન ક્યા હો તો ઉસકે અંદર મેં આના પડે. ફિર એસા કર્મ કા બંધ હોવે કે ઉસકે અંદર મેં જાના પડે, ઉસકી દાસી હોવે, ઉસકા કુત્તા હોવે, અચ્છા ઉસકા નોકર હોવે, ઉસકી સ્ત્રી હોવે, ફિર કઈ પ્રકાર કે દૂસરે ભી ભાવ હોતે હૈ તો એસે બન જાતા હૈ. નાના જંતુ આપી કરું છે, પોપટ છે, કોઈ એના ઘરે કબૂતર આવે, એના કાગડો થઈને બેસે, અસમનીય થઈ જાય. એના ઘરે કીડી થાય, કીડી મકોડી થાય, માખી થાય, બધું થાય. જેટલા પરિણામ બગડે એટલા નીચા પદમાં આવે, જેટલા પરિણામ બગડે એટલા નીચા પદમાં આવે. જેટલું માન વધારે સેવે એટલો નીચો પડે. અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું, એસા દ્વેષ કરને સે એસા જન્મ હુઆ, ઓર એસે કરને કી બિલકુલ ઈચ્છા નહીં થી. ઉસકા શકલ નહીં દેખને થા તો ઉસકે અંદર મેં કે રહેને કા તો સવાલ હી કા પેદા હોતા હૈ. ઉસસે બડા દિખાને કા થા તો ઉસકે છોટે ઇસકે પાસ છોટા હોને કા સવાલ કા થા. કહો એ સ્મરણ થતાં આક્લિશિત આત્મા પરત્વે જિગુપ્સા નહીં આવતી હોય. નફરત ક્યો નહીં હોતી અપને પર, અપને કો નફરત હોની ચાહીએ કે એસા કરતા હૈ, કિતની બેવકૂફી હૈ. ઇસસે દેશ ક્યા ઉસકે યહાં એસા હોના પડતા હૈ, अर्थात नफरत होती ही है कि ऐसा मुझे कभी करना नहीं है, बिल्कुल कभी भी ऐसा नहीं करना चाहिए, किसी से ऐसा द्वेष नहीं करना चाहिए। वो भी एक आत्मा है, आत्मा है वो, भगवान आत्मा है, इसके प्रति द्वेष क्या? किसी के दोषित परिणाम के प्रति नाराजगी होवे वो दूसरी बात है, लेकिन इसके आत्मा प्रति नहीं होना चाहिए, दो बात अलग अलग है। ज्ञानी सबको परमात्मा देखते हैं, इसका मतलब ऐसा नहीं है कि वो दूषित पर्याय का स्वीकार करते हैं, पर्याय को भिन्न रखते हैं उसमें और उसका निषेध करते हैं, दोष का निषेध करते हैं। हाँ बराबर ना, उसमें भी देव गुरु शास्त्र सत्पुरुष सिद्धांत विरुद्धता, उसके पक्ष प्रति तो बहुत नाराज होते हैं, लेकिन इसका अनुचित भावों का के प्रति ये बात है, इसकी आत्मा के प्रति नहीं है, तो उसको करुणा आती है, बेचारा दुखी हो जाएगा। ज्यादा क्या कहना, जे जे पूर्वना भवांतरे भ्रांतिपणे भ्रमण करी, ये बात किसके लिए किया? परिभ्रमण का कारण बना, इसलिए भ्रांतिगत रूप से भ्रांति हो गई, राग किया, द्वेष किया और क्रोध मान माया कुछ भी किया, भ्रांतिवश किया, मैं फलाना वो फलाना, मैं फलाना वो फलाना, मैं आत्मा और वो भी आत्मा, ऐसा नहीं किया। कोई वक्त गुस्सो भी आए, करुणा आवे, मन कसायमां करुणा आवे, कोई वक्त कसाय तीव्र थाय तो गुस्सो भी आवे। हाँ अहितकारक भाव, पण एना ज्ञानमां ई वात छे, अभिप्रायमां आत्मा छे, ई वात छूटी नथी जती। द्वेष आवे त्यारे पण ई आत्मा छे ए वात छूटी नथी जती। कोई माँ बच्चा मिट्टी खाता है तो दो चार थप्पड़ लगा देती है, मार देती है, तो द्वेष तो हुआ कि नहीं हुआ? तो क्या वो अपना बच्चा है, वो बात छूट गई क्या? अरे अपना है तब तो मारा, पड़ोसी का होता नहीं मारता। वो बात उसके ज्ञान में आत्मा है, वो बात रहती है। जो जो पूर्व के भाव में भ्रांतिगत से, भ्रांति के कारण से, भ्रांति रूप से भ्रमण किया, परिभ्रमण किया, उसका स्मरण होने पर अब कैसे जीना वो चिंता हो पड़ी है। के परिभ्रमण ना कारण देखाय अने चिंता न थाय, चिंता थई पड़ी एम कीधु, चिंता करी एम न कीधु, थई पड़ी छे नेचरली। આપણે સાંભળ્યું કે પરિભ્રમણની ચિંતા કરવી જોઈએ, માટે થોડી ઘણી ચિંતા કરી લઈએ, એમ નહીં, પરિભ્રમણ દેખાય ને ચિંતા આવવી જોઈએ, સહજ નેચરલ કોર્સમાં એમ વાત છે. એસા સ્મરણ હોને પર અબ કૈસે જીના આગે ભવિષ્ય મેં કૈસે મેરા જીવન બનાના કે જિસે મેરા પરિભ્રમણ નહીં હો ઉસકી ચિંતા હોઈ. મતલબ પરિભ્રમણ ટાલને કા ઇલાજ ખોજને કી બાત આ ગઈ ઉસમે. એસા ઇલાજ મેં ખોજું મેં ઢૂંઢું કે જિસે મેરા પરિભ્રમણ નહીં હો. એ ચિંતામાં પરિભ્રમણની શોધ એના ગર્ભમાં પડી, પરિભ્રમણના નાશની શોધ, પરિભ્રમણના ઉપાયની શોધ એ ચિંતાના ગર્ભમાં પડી છે. અને એ જ શોધી શકશે, એને જ સૂઝ આવશે. કીધું પછી શું કરવું તે સમજાશે, સૂઝ પછી આવશે, એ પહેલા સૂઝ નહીં આવે. ચિંતના મેં કે ફળ સ્વરૂપ ફરી ન જ જન્મવું, જન્મ મરણ થાય એમ ન જ કરવું, પરિભ્રમણ થાય એમ ન જ કરવું, એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. એવું દ્રઢપણું એવો વિકલ્પમાં પ્રકાશે છે ને, વિચારમાં પ્રકાશે છે ને, આત્મામાં પ્રકાશે છે. અહીંથી આત્માનો રોલ શરૂ થાય છે, આત્માની ભૂમિકા અહીંથી શરૂ થાય છે. બાકી તો પૂજા ભક્તિ કરે, શાસ્ત્ર વાંચે, પણ એ બધી વિકલ્પની ભૂમિકા છે. આત્માનો વિચાર કરે, બીજી બીજી રીતે કાંઈ થાય, બધી વિકલ્પની ભૂમિકા છે. આ આત્માની ભૂમિકા છે. આમ ફેર પડે છે. એટલે જન્મ મરણથી છૂટવાની ભાવના આ દ્રઢતામાં, જન્મ મરણથી છૂટવાની ભાવના, યથાર્થ ભાવના અહીંથી ઉત્પન્ન થઈ પડી ગઈ. જીવે પૂર્વે ક્યારે પણ એવી ભાવના થાય એવો કર્મ નથી બાંધ્યો કે જેથી કર્મના ઉદયમાં જોડાઈને એને એ ભાવના થઈ છે, એમ નથી. શું છે એમાં, શું કહેવું છે કે જીવને જે જે પરિણામો થાય છે ને એ ઉદયને અનુસંધાન થાય છે. જેવો જેવો અંદર કર્મનો ઉદય આવે એવા એનું પરિણામ થાય. સંસારી જીવ મોક્ષ માર્ગની વાત જુદી છે, કેમ કે એને તો આત્માના અવલંબને થાય છે, એમાં ઉદયનું અવલંબન છૂટી જાય છે. પણ મોક્ષ માર્ગ પ્રગટ થયા પહેલા તમામ જીવોને કર્મના ઉદય પ્રમાણે ભાવો થાય. આવું તો કર્મનો ઉદય ક્યારે એને કર્મ બાંધ્યા નથી કે એનો ઉદય આવે કે આત્મકલ્યાણની ભાવના થાય, વેદનામાં આવે એવી ભાવના જે થાય, અને આત્મામાં જન્મ મરણથી છૂટવાનું દ્રઢપણું પ્રકાશે એવી ભાવના થાય, એવું તો કર્મ ક્યારે પહેલા આગળ બાંધ્યું જ નથી. એને બાંધ્યું હોય તો અત્યારે આ સ્થિતિ હોય નહીં એની, તો આને ઉદય ભાવ નથી. ઉદય ભાવ નથી એટલે અનુદય ભાવ છે, અને મોક્ષ માર્ગ પણ અનુદય ભાવ છે. કોમન ફેક્ટર આવ્યો, માત્ર એ મોક્ષ માર્ગમાં આવશે. કોમન ફેક્ટર થઈ ગયો ને, મોક્ષ માર્ગ પણ અનુભાવ છે, અને આ ભાવનાને વેદનાના પરિણામ પણ અનુદય ભાવ છે, આવી દ્રઢતા પણ અનુદય ભાવ છે. આત્મામાંથી પ્રકાશે છે એમ લીધું છે, ઉદયમાંથી પ્રકાશે છે એવું નથી લીધું. આત્મામાં પ્રકાશે છે એટલે ઉદય નથી એમ કે છે. ઉદય ભાવ નથી, આ અનુદય ભાવ છે. એને મોક્ષ માર્ગનું જે અનુદય ભાવની એક પાસું છે એ અહીંથી શરૂ થાય છે. હા, મોક્ષમાર્ગનું ગીત કહે છે. અહીંયા હજી થોડો વિમો છે. થોડો વિમો શું છે કે જો જીવ આ જ લાઈનમાં પ્રોસીડ થયા કરે તો વાંધો ન આવે, પાછો જો બીજી લાઈને ચડી જાય તો ધોવાણ થતાં વાર નહીં લાગે પછી. એટલે એ જોખમ મળવું નહીં. આનું ધોવાણ થઈ શકે છે, ન જ થાય એવું નથી. જ્યાં સુધી સત્પુરુષની ઓળખાણ ન થાય અને જ્યાં સુધી સ્વરૂપની ઓળખાણ ન થાય ત્યાં સુધી એ પહેલાંની ભૂમિકા એનું ધોવાણ ન થાય એવું ન બને. લગભગ તો એવું નથી બનતું. પછી પકડી લે લાઈન, કારણ કે વેદના અંદરથી આત્મામાંથી આવી છે ને, લાઈન પકડી લે. પણ કેટલો કાળ જાય એનો કોઈ હિસાબ નહીં. એ કાળની લિમિટ સ્વરૂપની ઓળખાણ પછી છે. સત્પુરુષની ઓળખાણ પછી પણ કાળની લિમિટ નથી કેટલા ભાવ કરી લઈએ. એટલે શું થયું કે કૃપાળુ દેવે સૌભાગભાઈને જગાડવા માંડ્યા. 6-7 વર્ષ થઈ ગયા બંનેને સંયોગ થયો. એમાં કેટલા વર્ષ નીકળી ગયા? 6-7 વર્ષ થયા. અપૂર્વ ભક્તિ, આજ્ઞા રુચિ, સ્વસન નિરોધ ભક્તિ, વચનની પ્રતિ બધું જ હતું. અને ભક્તિ ભક્તિ એટલે બહાર નીકળે નહીં ભક્તિમાંથી. એવો લાંબો ટાઈમ જાય ઠીક નહીં. અને આ વૃદ્ધાવસ્થા છે, આયુષ પૂરું થવાની તૈયારી છે. હવે જો આ જીવ ન પામે તો મારો તો વિયોગ થઈ જશે. મારું તો આયુષ છે હજી, પોતાની ઉંમર 30 વર્ષની હતી. હા, પછી આ એક ઘટના ઘટી છે. જો શ્રીમદ રાજચંદ્ર હૈ ઉનકે એક ભક્ત થે, તો બડી ઉંમર કે છે. કેટલી બડી ઉંમર છે? 44 સાલ બડે છે. ઓ 23 સાલ કે થે તબ વો 67 યર્સ કે થે. પહેચાન હોગી કે સત્પુરુષ હૈ, ઉસકે પ્રતિ બહોત પ્રેમ આયા, બહોત ઉસકી ભક્તિ હુઆ, બહોત ઉસકે ઉસકે સાથ બહોત સત્સંગ ભી કિયા, 6-7 સાલ સત્સંગ કિયા. ક્યાં હૈ કે ઉસકો 73 કરીબ પહોંચ ગયા, 74-74 સાલ કે બીમાર હો ગયા. ઓર ઉનકો ભી હો ગયા કે અભી મેરા જિંદા રહેના લંબા દિખતા નહીં હૈ. ઉનકો ભી માલૂમ હો ગયા. એસી પરિસ્થિતિ શરીર કી બિગડ ગઈ થી. ઓર વો તો ભક્તિ મેં લગે હુએ થે. ઇનકે પરિણામ સ્વરૂપ કી પહેચાન કે પ્રતિ આગે નહીં બઢ રહે થે. બીચ બીચ મેં ઉન્હોને સંકોચ કિયા, સંકેત કિયા ઇસ વિષય પર, ફિર ભી આગે બઢે નહીં. કભી પ્રશ્ન ભી પૂછા કે આપકો મૂળ બાત આ ગઈ હૈ, ફિર આગે કી દશા ક્યો નહીં આ રહી હૈ, ઇસકા વિચાર ક્યો નહીં કરતે, તો ભી ધ્યાન નહીં દેતે થે. ઉનકો તો એ લગા કે મુજે સત્પુરુષ મિલા હૈ ને મુજે સર્વસ્વ મિલ ગયા. અબ મેરે કો મિલના ક્યા બાકી રહા, મેરે કો મેરા ભગવાન મિલ ગયા. યે તો યુવાન ઉમર કા ઇસકા જો લડકા થા ઇસસે ભી છોટે થે ઉમર મેં તો, લેકિન ઉસકો ભગવાન પરમેશ્વર રૂપ મેં દેખતે થે. તો ઉનકો તો લગા કે મેરે કો તો સાક્ષાત પરમેશ્વર મિલ ગયા હૈ, મેરે કો ઓર ક્યા ચાહિયે. લેકિન ઓ ચિંતા હુઈ શ્રીમદજી કો ખુદ કો, કે ઇસકો આત્મજ્ઞાન કી પ્રાપ્તિ હોગી તબ ઇસકા જન્મ મરણ મિટેગા. એક આત્મજ્ઞાન કે સિવા જન્મ મરણ છૂટતા નહીં. ઓ ઉનકો હોના જરૂરી હૈ और जब मेरे प्रति उतना उतना प्रेम है, उतनी भक्ति है, तो उतना मेरे से लगाव है, तो फिर उनको ये क्यों नहीं? तो इसके लिए उन्होंने प्रयास किया और आत्मज्ञान हुआ, वहां तक उसको ट्रीटमेंट दिया, उपदेश दिया और आत्मज्ञान की प्राप्ति करा दी। तो उनको जो मृत्यु हुई उसके 17 दिन पहले उनको आत्मज्ञान हुआ है, वहां तक वो ले गए। मतलब क्या है कि स्वरूप की पहचान होती है तब संस्कार बदल जाता है, वो संस्कार भवांतर में भी काम कर लेता है। अगर सत्पुरुष नहीं मिले, गुरु नहीं मिले, तो भी ज्ञान हो जाता है। एक दफे पदार्थ निर्णय तक पहुंचना चाहिए, 254 में जो पदार्थ निर्णय, इसके पहले वाली भूमिका में संस्कार नहीं आता। तो भवांतर में फिर कितना टाइम निकल जाएगा, कितने भव निकल जाएगा, इसका रिस्क क्यों लेना? ऐसा रिस्क क्यों लेना चाहिए, कहने का मतलब वही है। सुभाष भाई और इनका जो मिलन हुआ उसमें एक दूसरी घटना घटी है, वो है कि खुद को आत्म परिणति जागृत हो गई। और 1.5 महीने में आत्मज्ञान में फिर से आए, वो संस्कारी तो थे ही, लेकिन सौभाग्य भाई की योग्यता उसमें निमित हो गई। ऐसे कुछ मुमुक्षु ऐसे होते हैं, इसकी योग्यता ऐसी होती जो ज्ञानी को निमित पड़े, ऐसा होता है, बहुत सी बातें हैं ऐसी। इसलिए उनको वो उपकारी मानते थे कि जब ये मेरे उपकारी है तो मेरा ड्यूटी है कि इसके निमित्त से मुझे कुछ मिला है तो मेरे निमित्त से उनको तो मोक्ष मार्ग मिलना ही चाहिए, उसका जन्म मरण टूटना ही चाहिए। तो उन्होंने एक चिट्ठी लिखा है, 249 चिट्ठी है, उसमें वो बात लिखी है कि इसी भाव में हम आपको आत्मज्ञान की प्राप्ति कराएंगे, ज्ञान प्राप्ति कराएंगे, वो प्रॉमिस किया है। अब उनका देहांत हो जाए और आत्मज्ञान की प्राप्ति नहीं हो तो वो प्रॉमिस का तो कोई अर्थ ही नहीं, व्यर्थ हो गया, निरर्थक हो गया। तो वो खुद जागृत थे उस विषय में, इसलिए उन्होंने सामने से प्रयास किया है। सुभाग भाई ने इतना प्रयास नहीं किया जितना कृपालु देव ने किया, ऐसा बात ऐसी बन गई है। ऐसी कोई खास उनको कोई देने का अभिप्राय नहीं था, उसने तो वो ले जाने की बात थी, हमने मांग ली थी, और कोई खास ऐसी योग्यता भी नहीं थी, ऐसी कोई बात नहीं थी। हमने वैसे देखा कि ये फिलोसॉफिकल वॉल्यूम दिखता है और हमको फिलोसॉफी में इंटरेस्ट था, जबकि वेदांत की फिलोसॉफी में था, लेकिन हमको लगा कि कोई फिलोसॉफिकल बात है तो देखेंगे, उसमें कोई आत्मज्ञान वो बात तो कोई थी नहीं, क्योंकि जब पढ़े तब तो बात समझ में आई। तो संस्कार, वो तो संस्कार का कारण हो गया, तो मूल में संस्कार का कारण वो है, ऐसी कोई इसकी योग्यता का कोई कारण नहीं, और ऐसी योग्यता थी भी नहीं उसके। એસા દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે, પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવો, ઉસમે ક્યા હૈ કે દૃઢતા કિતની ભી હો, પૂર્વ કર્મ છે, બાહ્ય પરિસ્થિતિ સંયોગ કે એસી હોતી હૈ કે ઉસ સંયોગ મેં ફેરફાર કર સકે, હિલ સકે એસી જગા નહીં હો, ક્યા કરે, અંદર મેં પરિણામ બદલ ગયા, અભિપ્રાય બદલ ગયા, પણ બહાર કી પરિસ્થિતિ એસી કોઈ હૈ નહીં, ક્યા કરના, વો મંથન ચલા, અબ કરે ક્યા, તો આત્મા તો અંદર સે પુકાર કરતા હૈ કે જે દૃઢતા છે તે પૂર્ણ કરવી. અબ ક્યા દો તરહ કા ભાવ આમને સામને આતા હૈ, એક તરફ સંયોગ ઓર સંયોગ કે અનુસરણ કરને વાલે પરિણામ, દૂસરી તરફ આત્મા કા ખિંચાવ, એ ટગ ઓફ વોર ચલતા હૈ અંદર મેં, યે લડાઈ સબકો લડની પડતી હૈ એક દફે, ક્યા યે લડાઈ સબકો એક દફે લડની પડતી હૈ, ઓર ફિર વો લડાઈ મેં દોનો વિરુદ્ધ વિરુદ્ધ અવિરુદ્ધ વિરુદ્ધ અવિરુદ્ધ પરિણામ કી લડાઈ મેં ફિર જો વિવેક હૈ ઉસકી જીત હોતી હૈ, લેકિન એક દફે તો ચલેગા અંદર મેં. અયોગ્યતા છે તો અયોગ્યતાના ભાવ એવા વિના નહીં રહે, અને યોગ્યતા જેટલી પ્રગતિ એના ભાવ પણ એવા વિના નહીં રહે. દોનો જાતિ કે પરિણામ તો આવેંગે કે નહીં. અબ જો અયોગ્ય પરિણામ હૈ વો સુહાતા નહીં, અચ્છા લગતા નહીં, ઉસકા નિષેધ આતા, લેકિન હો જાતા હૈ હુએ બિના રહેતા નહીં. ફિર આત્મા કોઈ હોતા કે ક્યું હોતા હૈ, ફિર હોતા હૈ ક્યા, લેકિન હો જાતા હૈ, અયોગ્યતા કે વસ હોઈ જાતા હૈ. પછી જે દ્રઢતા છે જરૂર પૂરી કરવી એવું રટણ છે, ક્યા રટન હો જાતા હૈ, મેરી દ્રઢતા હૈ ઉસકો મેં છોડને વાલા નહીં, કભી હાર જાતા હું લેકિન મેં બાત કો છોડુંગા નહીં, તો હાર જાતા હૈ હું, જૈસે કોઈ બચ્ચા હૈ ચલને કા પ્રયાસ કરતા હૈ, ગિરતા હૈ ફિર ખડા હોતા હૈ, ચલને કા પ્રયાસ ફિર ગિર જાતા હૈ ફિર ખડા હોતા હૈ, એસા તાકત કમ હૈ બચ્ચે કે પેર મેં ઉતની શક્તિ નહીં આઈ કે એસે હી ચલ જાય, તો ઉસમે તાકત નહીં હૈ તો ગિર જાતા હૈ, ફિર ખડા હોતા હૈ, ફિર પ્રયાસ કરતા હૈ, એસે પ્રેક્ટિસ કરતે 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 એક દફે વો દોડને લગેગા, ક્યા ચલેગા નહીં, દોડેગા ભી, બાત હોતી કે નહીં હોતી, એસે વો ચઢાવ ઉતાર બહુભાગ મુમુક્ષુ કો આતા હૈ, અપવાદ રૂપ કુછ એક કો નહીં આતા હૈ, વો બાત અલગ હૈ, બાકી બહુભાગ મુમુક્ષુ કી યે હાલત હોતી હૈ, તો ઇસલિયે વો બાત કિયા હૈ.
ચઢતા ઉતરતા હૈ તો ઉસકો વેદના કા આને કા કારણ બન
જાય, નિષેધ તીવ્ર આવે, ખેદ ઘણો આવે, ઘણો ખેદ વર્તે, અહીંયા તો શું છે, વેદનાની ભૂમિકા વાળાનું મંથન લીધું છે, ઇન શબ્દો મેં यहाँ वेदना जिसको आई उसका मंथन कैसा चलता है, तो उसका मंथन ऐसा चलता है कि नहीं, मेरे को जन्म मरण मिटाने की जो दृढ़ता है वो मैं पूरा पूरी करके रहूंगा, जब तक ये पूरा नहीं होगा मेरे को जंप नहीं रहेगा, अजंपा रहेगा। क्या अजंपा ही कहते हैं ना अजंपा को, बेचैनी, लेकिन तीव्र बेचैनी, हाँ छटपटाट, हाँ छटपटाट रहते। अशांति जंप में शांति है, अजंप में अशांति है, ऐसी एक अशांति शांति के लिए पैदा होती है। क्या ऐसी एक अशांति शांति के लिए पैदा होती है, और ये जरूरी है, आनी चाहिए, होनी चाहिए। जरूर पूर्ण पड़वी एज रटन छे, पण जे काय आडू आवे छे ते कोरे करवू पड़े छे। तो क्या है कि कुछ परिस्थिति जो मुमुक्षुता में अनुकूल नहीं है उनको ठीक करने में टाइम लगता है। कोरे करवू एटले शू, जैसे हमारी कार स्पीड से जा रही है, हमने देखा कि रास्ते में एक पेड़ गिर गया है और रास्ता ब्लॉक हो गया है, पेड़ पर से तो गाड़ी चलेगी नहीं। अब क्या करें, गाड़ी तो खड़ी रह गई, खड़ी तो रखनी, हमको देर हो रही है, देर पुसाती भी नहीं, क्या करेंगे कि कार चले इतना रास्ता कम से कम कर ले, उसको साइड में कर करके उसको खिसकाना पड़ता है। कोरे करवो एटले खिसकाना, ऐसा होता ही है, क्योंकि हमारे पूर्व के परिणाम में ऐसे कर्म बंध किया है कि हमके हमको संसार का प्रसंग आता ही रहे, संसार का प्रसंग आता ही रहे। अब हम हमारे मार्ग में आगे बढ़ते हैं तो अनुकूल नहीं पड़ता, तो उसको ठीक करने में, एडजस्टमेंट करने में थोड़ा टाइम निकलता है, टाइम लगता है, ये कह रहे हैं। अर्थात खसेड़वू पड़े थे, खिसकाना पड़ता है, उसमें समय निकल जाता है, जीवन चला जाता है, वो भी खेद का विषय बनता है। अरे मेरा अमूल्य मनुष्य भाव का समय निकल रहा है ये एडजस्टमेंट करने में, उसको नहीं जाने देना चाहिए। मैंने छटपटाहट कितनी है, ऐसा समय निकले वो भी उसको पुसाता नहीं है। ज्या सुधी यथा योग्य जय न थाय, ज्या सुधी मैच्योर परिस्थिति में न आवे दृढ़ता में, त्या सुधी एम दृढ़ता छे, एम दृढ़ता छे कि गमे तेम करीने पण आगे बढ़ना ही है, चाहे जैसी परिस्थिति में आगे बढ़ना ही है। तो इसके लिए क्या करना, कदापि कोई रीते तेमानू काई करिए तो एवं स्थान क्या छे कि ज्यां जईने रहिए, अर्थात एवा संतो क्या छे कि ज्यां जईने ए दिशामां बेसीने एना चरणमां बेसीने मुमुक्षुता आगळ वधे एनुं पोषण मळे। उसके जमाने में कोई नहीं थे, कोई आत्मज्ञानी दिखने में नहीं आते थे, क्या करे, कोई दिखता नहीं है। और नाम एक दफे तो सबको लात मार करके भी निकल जाए, और उनके चरण में बैठ जाए, लेकिन वो परिस्थिति नहीं है, फिर कैसे करना। बात वो कि वो सामने आती है, अब क्या करना इस परिस्थिति में, क्या करना। वो बात इसलिए लिया है कि ऐसे दृढ़ता वाले को अगर कोई ज्ञानी मिल जाता है तो उसके संग में वो कुछ भी परिस्थिति में कुछ अनुकूलता प्रतिकूलता को गौण करके, कभी अनुकूलता को भी छोड़ देता है और प्रतिकूलता आती है तो सहन कर लेता है, लेकिन उसके चरण में बैठ जाता है तो उनको वो भावना रहती है। तो अगर कोई होता है तो ऐसा वो कर लेता है, लेकिन प्रलदेव के जमाने में तो बात थी नहीं। हाँ, इसलिए उन्होंने वो तो कहे वो भी परिस्थिति नहीं है, इतनी भी बाहर की परिस्थिति नहीं है, फिर क्या करें, फिर कैसे करना। तो क्या वो तो भावना का विषय होना चाहिए, भावना का विषय होता है तो भावना सफल होती ही है। तो जिसको तीव्र भावना आती है तो कर्म रेखा बदलती है भावना के कारण से, तो उसका उदय भी बदल जाता है। लेकिन उदय बदले तो फायदा हो गया ऐसा मानने का नहीं है कि चलो हम तो आगे इधर, ऐसा नहीं। फिर हम क्या करते हैं, काम करते हैं या नहीं करते हैं। इधर आगे अगर परलक्ष चालू रहा तो क्या होगा, जबकि वेदना वाले को परलक्ष नहीं आता होता है, उसको परलक्ष क्योंकि वो स्वलक्ष से वेदना ही है, तो उतना परलक्ष नहीं करेगा। फिर भी परलक्ष करेगा उतना नुकसान होएगा नहीं। आधार बुद्धि हो तो अनुकूलता प्रतिकूलता को गौण कैसे कर सकता है। तो ऐसा एक मंथन खुद को चला था, वो बात भी उन्होंने रख दी है। उस मंथन के फल स्वरूप फिर कैसा दृढ़ निश्चय हुआ वो उन्होंने नीचे की तीन पंक्ति में लिखा है। तो जैसे कोई मुनि दीक्षा लेता है और उसकी दृढ़ता होती है, ऐसी दृढ़ता इसकी है मुमुक्षु की भूमिका में। वहां चारित्र की स्थिरता है, यहाँ दर्शन मुंह को कमजोर किया और परिणाम दृढ़ हुए हैं, फर्क उतना ही है। तो बात कैसी होती है दृढ़ता वाली, वो नींव कितनी मजबूत है, इसका मतलब क्या है, क्यों मुनि दशा आती है, क्यों केवल ज्ञान होता है, कि नींव इतनी मजबूत थी। वो नींव का विषय उन्होंने नीचे की तीन पंक्ति में लिया है, उसकी चर्चा अपन कल के स्वाध्याय में करेंगे। लेकिन ऐसा मंथन चलता है तो फिर वो आखिरी में बहुत दृढ़ निर्णय कर लेता है और उसका ही नींव डल जाता है और उसका ही काम आगे बढ़ता है।